أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيبنا ونبينا والشفيعنا المذنبين ورحمة للعالمين وأبو القاسم محمد. بسم الله الرحمن الرحيم. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا ابن فاطمة الزهراء. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. الف لام ميم، ذلك الكتاب لا ريب فيه، هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. صلى الله على محمد وعلى محمد وعلى محمد وعلى محمد. આપણે એક નાનો એવો સૂરો છે એની ફઝીલત જોશું, એની તિલાવત અને સાથે એનો તરજમો ઇન્શાલ્લાહ. તમારામાંથી અમુક એવા હશે, ઘણા બધા હશે કે જેને આ સૂરો કદાચ મોઢે આવડતો પણ હશે. સૂરજ સૂરે તીન, તીન બરાબર, સૂરો સૂરે તીન બધા સાંભળેલું છે. તીન એટલે શું? અંજીર. હા, અંજીર કોને તમે? સૂરે તીન, તીન એટલે અંજીર. અંજીર સમજો છો ને? હવે પહેલા આપણે એની ફઝીલત સમજી લઈએ. સૂરે તીન પડવાની ફઝીલત, એક ફાયદો એ છે કે અગર એક જગ્યાએ એમ મળે છે કે કોઈ સૂરે તીન પડી અને પછી ખાવાનું ખાય, જે પણ ખાવાનું ખાઈ રહ્યું છે, સૂરે તીન પડે અને પછી ખાવાનું ખાય તો એ ખાવાનાથી એને નુકસાન નહીં થાય. કઈ ઘણા ખાવાના એવા હોય કે જેનાથી આપણને નુકસાન થતું હોય, તો સૂરે તીન પડીને ખાશે તો ઇન્શાલ્લાહ એના નુકસાનથી બચી જશે. પણ તફસીરમાં એમ હોય, હમણાં આજે જ્યારે હું આની તફસીર વાંચતી હતી તો તફસીરમાં એમ મળ્યું કે સૂરે તીન પડીને ખાવાનું ખાવાથી ખાવામાં શફા મળે છે. જે ખાવાનું ખાઈ રહી છું, દાખલા તરીકે હમણાં નિયાઝ આપણે જમવા બેસશું, જ્યારે મગરીબની નમાઝ બાદ નિયાઝ ખાવા બેસશું, અને જો મેં સૂરે તીન પડ્યો તો ખુદા એ ખાવામાં શફા આપશે. તો સૂરે તીન નામ એવો સૂરો છે, એને યાદ કરી લેવાનો. ના યાદ રહેતો હોય તો આપણે પાસે, મેં તમને કીધું, મોબાઈલની ફેસિલિટી તો છે, આપણે મોબાઈલમાં પણ એને પડતા રહીએ. અને નમાઝમાં પડવાની પણ બહુ જ ફઝીલત છે, સૂરે તીનને નમાઝમાં પડો. હવે જે બચ્ચાઓ છે એ લોકોને સૂરે તીન આવડતો હોય એટલે એ લોકો નમાઝમાં આસાનીથી પડી દે. સૂરે અલહમદ પછી કોઈ પણ સૂરો પડવાની આપણને કહેવામાં આવ્યું છે કે તમે જો સૂરે તીન આવડતો તો ક્યારેક ક્યારેક કોક નમાઝમાં સૂરે તીન પડી લેવાનું. હવે તમને નથી આવડતો, મોઢે નથી કર્યો, હવે ઉંમર થઈ કે યાદ પણ નથી થતું, કઈ વાંધો નહીં, મુસ્તહબ નમાઝમાં પડો. મુસ્તહબ નમાઝમાં આપણને રજા છે કે આપણે કિતાબ પકડીને સૂરો પડી શકીએ છીએ. તમારી પાસે કોઈ કિતાબ હોય એવી કે જેની અંદર સૂરા લખેલા હોય, અથવા મોબાઈલમાં તમે મુસ્તહબ નમાઝમાં મોબાઈલમાં સૂરે તીન પડો અથવા કોઈ કિતાબમાંથી પડો. પણ કોશિશ કરો કે અમુક અમુક ટાઈમે પોતાની મુસ્તહબ નમાઝ અથવા વાજિબ નમાઝમાં સૂરે તીન પડ્યા કરો. એનો ફાયદો શું છે? છઠ્ઠા ઇમામ અલ-ઇસ્લામ ફરમાવે છે કે અગર કોઈ શખ્સ પોતાની વાજિબ અથવા મુસ્તહબ નમાઝમાં સૂરે તીનની તિલાવત કરશે તો જન્નતમાં પરવરદિગારે આલમ એને એને એનું મનપસંદ જગ્યા પર રાખશે. બહુ મોટી વાત છે. આમ એક હોય કે જન્નતમાં ખુદા એમ કે તારી જગ્યા આ છે, તારી ક્લાસ આ છે, તારે અહીંયા રહેવાનું છે. અને બીજી વસ્તુ એ છે કે ખુદા મને પૂછે કે આ મારી જન્નત છે, આટલા દરવાજા છે, આટલા મરતબા છે એના, હવે તારે આમાંથી તમને આપીશ. ફરક છે કે નહીં? છે ને. એક અલ્લાહ કહી દે કે બસ આ તારી ક્લાસ છે, તારે અહીંયા જ રહેવાનું છે. ને એક અલ્લાહ મને પૂછે કે તારે ક્યાં રહેવું છે. હા, હવે જાહેર સી વાત છે, આપણે ક્યાં રહેવાનું પસંદ કરશું? જ્યાં અહલે બૈત હશે, હા, જ્યાં ફાતિમા ઝહરા રહેતા હશે. તો છઠ્ઠા ઇમામ કહે છે કે જે પોતાની વાજિબ અથવા મુસ્તહબ નમાઝમાં સૂરે તીન પઢશે તો ખુદા જન્નતમાં એને એની પસંદની જગ્યામાં રાખશે. બટ ઓબ્વિયસ છે કે પંચેતન સૌથી સારામાં સારા દરજ્જા પર હશે, અને સૂરે તીન પઢશું તો આપણને ખુદા પૂછશે તો આપણે પણ જન્નતના સારામાં સારા દરજ્જામાં એને બેન સાથે રહી શકશું. તો આ સૂરાને પોતાની નમાઝમાં પડવાની કોશિશ કરજો. દરરોજ કોઈ મુસ્તહબ નમાઝમાં પડી શકો તો એમ, નહીં તો બે ત્રણ દિવસે એકવાર તો કોશિશ કરજો. ઠીક છે, હવે આપણે એનો તરજમો જોઈ લઈએ, તાકી જ્યારે આપણે પડીએ તો આપણા મગજમાં થોડું થોડું હોય કે હું શું પડી રહી છું. બિસ્મિલ્લાહ રહેમાન રહીમ. વતીન વઝૈતુન, બહુ ઈઝી છે. ખુદા કસમ ખાઈ રહ્યો છે. સેની? અંજીરની. તીન એટલે અંજીર. વઝૈતુન, ઝૈતુન એટલે ઓલિવ. ઓલિવ સમજો છો? શું કહો તમે એને? ઓલિવ. ઓકે, ઝૈતુન. પરવરદિગાર કસમ ખાઈ રહ્યો છે. કસમ છે અંજીરની અને ઝૈતુનની, ઓલિવની. પછી છે વતુરે સિની. એક પહાડ છે જેનું નામ છે સીના. સીના પહાડનું નામ છે. વતુરે સિની, ખુદા કસમ ખાઈ છે એ પહાડની. વહાઝલ બલદિલ અમીન. પરવરદિગાર કસમ ખાઈ રહ્યો છે શહેરે મક્કાની. તફસીરમાં છે કે આ જે કસમ છે વહાઝલ બલદિલ અમીન, એટલે કે એ પહાડ કે એમાં છે કે નિર્ભયતા વાળા શહેરની. પછી એમાં લખ્યું છે કે આ આમાં જે કસમ છે એ મક્કાના શહેરની કસમ ખાધી છે ખુદાએ. અને જ્યારે મેં નીચે તફસીર વાંચી તો એમાં એમ લખેલું હતું કે હાઝલ બલદિલ અમીન થી મુરાદ રસૂલે ખુદા છે. એટલે કે પરવરદિગાર એ શહેરની કસમ ખાઈ છે કે જે રસૂલનું શહેર છે. રસૂલનું શહેર કયું છે? મક્કા છે. વહાઝલ બલદિલ અમીન, લકદ ખલકનલ ઇન્સાના ફી અહસને તકવીન. એટલે ખુદા એમ કહે છે કે મેં ઇન્સાનોને અહસન, અહસન એટલે શું? બેસ્ટ. અહસન કહેવાય, બેસ્ટ સમજો છો ને, આબાદ, એકદમ સારું. હા, બેસ્ટ. ખુદા કહે છે લકદ ખલકનલ ઇન્સાના ફી અહસને તકવીન, એટલે કે ઇન્સાનને બેસ્ટ શકલો સુરતમાં બનાવવામાં. તમને ખબર દુનિયામાં જેટલી મખલુક છે અલ્લાની, જાનવર છે, ચરી છે, પરી છે, પહાડ, સૂરજ, જે બી છે, બધામાં સૌથી બેસ્ટ ક્રિએશન કોણ છે? આપણે છે. અલ્લાની બેસ્ટ મખલુક આપણે છે. ખુદા કે છે અહસન બનાવ્યો છે મેં. પછી લકદ ખલકનલ ઇન્સાન ફી અહસન તકવીન સુમ્મા રદદનાહુ અસફલ સાફલીન. પછી પરવરદિગારે આલમ કે છે કે એ લોકો કે જે લોકો આનાથી આનો મફહુમ કહું છું કે જે નાફરમાની કરતા હોય કે જે એવા લોકો છે કે એ લોકોને ખુદા એકદમ નીચલા તબક્કામાં રાખી દેશે. નીચલા તબક્કાથી આ મુરાદ છે જહન્નમ. નીચે તફસીરમાં મેં વાંચ્યું કે નીચલો તબક્કો કુરાની આયતનો એનો ઓલો છે કે સાવ એવા એવી જગ્યાએ ખુદા એને રાખશે. તો એ જગ્યા એટલે કે દોઝખમાં પરવરદિગારે આલમ એ લોકોને નાખશે. એટલે સ્વાલે અમલ કરવા વાળા, નેક અમલ કરવા વાળા, એ લોકો કે જે ઈમાન લાવ્યા અને જે લોકો સારા અમલ કરે છે. ફલહુમ અજરુન ગૈરુ મમનૂન. પરવરદિગારે આલમ શું કરે છે? એ લોકોને ઘણો જ મોટો બદલો આપવાનો છે. જે લોકો ઈમાન લાવશે, જે લોકો અમલે સ્વાલે કરશે, પરવરદિગાર શું કરશે? એ લોકોને બહુ મોટો અજર આપવા વાળો છે. ફલા યુકદ્દબુકા બાદુ બિદ્દી. પરવરદિગાર કહે છે આ બધી વસ્તુઓ પછી પણ તમે કયામતને જુઠલાવો છો? આટલું બધું જોવો છો, આટલું બધું કુરાન સાંભળો છો, તે છતાં તમે કયામતને જુઠલાવો છો કે કયામત કઈ જ નથી? પછી છેલ્લી આયત છે અલૈસલ્લાહુ બે અહકમલ હાકિમી, અને શું અલ્લાહ સૌથી ઉત્તમ ફેસલો કરનાર નથી? અલ્લાહ સવાલથી આપણને સમજાવવા માંગે છે કે અલ્લાહ જે છે એ સૌથી બેસ્ટ ફેસલો કરવા વાળો છે. તમે જો અલ્લાહના ફેસલા આપી જિંદગીમાં પણ અમુક વખતે આપણને થાય કે આપણા સાથે કેમ આ પછી જ્યારે એનો રાસ ખુલે ત્યારે આપણને અહેસાસ થાય કે ના પરવરદિગાર, તે જે ફેસલો કર્યો મારી જિંદગીમાં એ સૌથી સારો ફેસલો હતો. અલ્લાહ કેવો છે? બેસ્ટ ફેસલો કરવાવાળો છે, સૌથી ઉત્તમ ફેસલો કરવાવાળો છે. તો આ ઈશારા જ્યારે તમે સૂરે તીન પડશો તો થોડું થોડું તમારા મગજમાં રહેશે ઈશાઅલ્લાહ. તો નમાઝમાં કોશિશ કરજો કે આ સૂરાની તિલાવત કરીએ આપણે, તાકે આપણને જન્નતમાં આપણી પસંદની જગ્યા મળી શકે. બસ પરવરદિગાર આલમથી દુઆ છે કે ખુદા આપણને કુરાનનો ઇલ્મ અતા કરે અને ખુદા આપણને એના પર અમલની તોફીક અતા કરે. બસ આજે બે જ વાત નસીહતની અને પછી ઇન્શાઅલ્લાહ હું આગળ નીકળી જઈશ. છઠ્ઠા ઇમામ અલ ઇસ્લામની આ રિવાયત છે કે ઇમામ અલ ઇસ્લામ કહે છે, જો તમને સરદારી જોતી હોય, સરદારી સમજો છો લોકોના દરમિયાન તમને મોહબ્બતની સાથે તમે પોઝિશન મેળવવા માંગતા હો, તમે લોકોની દરમિયાન કંઈક મોહબ્બતની સાથે રહેવા માંગતા હો કે બધા તમારાથી મોહબ્બત કરે, બધા તમને પૂછે કોણ ના ચાહે આવું, આપણે બધા ઈચ્છીએ કે બધા મારા સાથે મોહબ્બત કરે. તો ઇમામ ચાર વસ્તુ કહે છે, એમાંથી ફક્ત બે જ વાત આજે કહીશ ને પછી હું આગળ નીકળી જઈશ. ઇમામ કહે છે, જો સરદારી ઈચ્છતા હો તો ઇમામ કહે છે ચાર વસ્તુ તમને સરદારી આપશે, એને અમલ કરવો પડશે. હવે એ વસ્તુને આપણે આપણા અંદર લાવી પડશે તો સરદારી મળશે. પહેલું ઇમામ કહે છે ઇફ્ફત. હવે ઇફ્ફત શું છે? ઇમામ કહે છે એના પાસે ઇફ્ફત હશે ને એને સરદારી મળશે. ઇફ્ફત એટલે શું? ઇફ્ફતને અગર હું આસાન શબ્દોમાં સમજાવું ને તો પોતાના નફ્સ પર કાબુ, પોતાના નફ્સની ઉપર કંટ્રોલ, ખ્વાહિશાતે નફસાની પર કંટ્રોલ. બધું જ ના કરું જે મારું નફ્સ કહે છે, બધું જ કરીશ તો લોકોની નજરમાં મારી અહેમિયત નહીં રહે. દાખલા તરીકે ઝબાનની એક ઇફ્ફત છે કે હું કોઈની સામે કંઈ પણ ના બોલું. હવે દાખલા તરીકે હું ઇફ્ફતથી કામ ના લઉં ને બધાને જે મનમાં આવ્યું બોલું, ના મોટાને જોઉં, ના નાનાને જોઉં, ના બુઝુર્ગનો લિહાઝ કરું, બુઝુર્ગ સાથે બી એવી જ વાતો અને બચ્ચા સાથે બી એવી જ વાતો, તો આ મને ઇજ્જત નહીં અપાવી શકે. ઇમામ કહે છે ઇફ્ફત, સરદારી, ઇફ્ફત, ઇફ્ફત થકી સરદારી મળશે. લિહાઝ આપણે કહીએ એક ઇફ્ફત હોય, બોલવામાં ઇફ્ફતનું ધ્યાન રાખવું, આંખોની ઇફ્ફત, બધું ના જોઉં કે જે મને બધું દેખાય છે, તરત આંખને બંધ કરી લઉં કે જ્યાં મારા માટે જાયઝ નથી જોવું. એવી રીતે સોશિયલ મીડિયાની પણ એક ઇફ્ફત છે. આપણી જિંદગીની સૌથી મોટી ઇફ્ફત તો આ જ છે, આજે બધું જ ના સોશિયલ મીડિયા પર અપલોડ કરું, મારા બે પડતા ફોટો અપલોડ કરું, મારા જેવા તેવા ફોટોસ નાખું, મારી બચ્ચાઓના એવા ફોટોસ મૂકું, બધું જ મૂકું, કઈ બી આવ્યું ફોરવર્ડ કરું, સાચી હદીસ છે કે નહીં, ખોટી છે ચેક નથી કરતા, આપણે બધું ફોરવર્ડ કરીએ. ઘણી વખત તો વાંચ્યો બી ના હોય મેસેજ પૂરો ને સીધો ફોરવર્ડ કરી દઈએ, ના આ સારી વાત નથી. સોશિયલ મીડિયાની પણ એક ઇફ્ફત છે, સમજી વિચારીને ફોરવર્ડ કરો. આજે બધાને એક દોડ છે કે હું પહેલા ફોરવર્ડ કરું બધું, બધા પાસે આ ન્યૂઝ મારા પાસેથી પહોંચવું જોઈએ, ના ઇફ્ફતથી કામ લો, સમજી વિચારીને ફોરવર્ડ કરો. હા, જે હવે તમે એટલા મેસેજ મોકલાવો, કોઈને એટલા મેસેજ મોકલાવો, તમને ખબર છે લોકો મેસેજ વાંચતા પણ નથી પછી કંટાળી લે, સાચી વાત છે. પણ તમે ના મોકલાવતા હો ને, કોક દિવસ એક મેસેજ મોકલાયો ને તરત જેવું નોટિફિકેશન આવશે, હા આણે મેસેજ કર્યો છે, કંઈક છે તો જ આ મેસેજ કરે, તરત તમારો મેસેજ વાંચશે, પછી ઇજ્જત ના રહે ઇન્સાનની સામે. આટલા ઢગલા બંધ મેસેજ, દિવસના 20 મેસેજ ને 25 મેસેજ, કંઈ બી મોકલાવું, હદી સાચી બી હોય ને ખોટી બી હોય ને ન્યૂઝ સાચા બી હોય ને ખોટા બી હોય, તો સામેવાળાની નજરમાં મારી કોઈ અહેમિયત ના રહે પછી, સમજો છો તમે? ઇફ્ફત હોવી જોઈએ બધી વસ્તુમાં, એક લિમિટ હોય, વિચાર કરીને ડગલા ભરો, બધું જ નહીં, બહુ કામ બહુ મહેનત છે આ, કે તમે ધ્યાન રાખો જિંદગીમાં, પોતાની જાતને સંભાળો, બધી જગ્યાએ જવા માંડવું ને બધું જ હું કરું ને નહીં, મારી એક ઇફ્ફતને મારી એક ઇજ્જતનો લિહાઝ કરું. બરાબર, પછી તો પહેલી વસ્તુ ઇમામ કહે છે કે આ સરદારી લાવશે તમારા પાસે. બીજું ઇમામ કહે છે અદબ, અદબ સરદારી લાવશે. અદબ એટલે શું? રિસ્પેક્ટ, બીજાનો રિસ્પેક્ટ. આપણને એમ થાય કે લોકો મને રિસ્પેક્ટ કરે હું કોઈનો ના કરું, ના, આ મારું મગજ કે છે, ઈમાન કે છે, જો તમને રિસ્પેક્ટ જોતી હોય, તમને સરદારી જોતી હોય, તો પહેલા તમને બીજાને રિસ્પેક્ટ આપવું ખબે. તમે તમારી રિસ્પેક્ટની ફિકર ના કરો કે લોકો મને સલામ કરે ને લોકો મારી આગળ પછવાડે ફરે ને મારી આજુબાજુ ફરે ને મારા મુસાફર્યા કરે ને મને બધી ફેસિલિટી આપે. ના, ઈમાન કે છે આમાં રિસ્પેક્ટ નથી, આમાં સરદારી નથી. સરદારી શેમાં છે? લોકોની સાથે અદબથી પેશ આવવામાં. બીજા સાથે તમે રિસ્પેક્ટથી કામ લેશો, બીજાને તમે મહત્વ આપશો, ખુદ બખુદ સરદારી તમારા કદમોમાં આવી જશે. સાચી વાત છે કે નહીં મારા બુઝુર્ગો? જવાનોને કદાચ નહીં ખબર પડે આ વાત હજી, બરાબર છે? જ્યારે આપણે બીજાને રિસ્પેક્ટ આપીએ ને, બીજા સાથે અદબથી વાત કરીએ, બીજા સાથે નમ્રતાથી વાત કરીએ, ખુદ બખુદ સરદારી આપણને મળશે. બધાના ચહિતા બનશું, બધા મોહબ્બત કરશે. એક નાનો એવો વાક્યો ઇમામ હસન અને ઇમામ હુસેનનો, પછી ઇન્શાલ્લાહ આગળ વધીને બસ આને સમજાવવા માટે કે અદબ શું છે, મોટાનો અદબ, મોટાનો રિસ્પેક્ટ શું છે. ક્યારે પણ મોટાની સામે ડિસરિસ્પેક્ટ નહીં કરવાનું, ક્યારે પણ તમારી જવાન છોકરીઓને કહું છું, હંમેશા મોટાનો લિહાઝ કરીએ. આપણે બુઝુર્ગોની અહેમિયત છે આપણી આપણી શરીયતમાં. ઇમામ હસન હતા, ઇમામ હુસૈન હતા અને જનાબે અબ્દુલ્લા બેઠા હતા. બહુ બહુ ખૂબસૂરત વાક્યો છે. બસ મને પહેલાં થયું કે કહું કે ના કહું, પણ પછી થયું કે ના, આ વાક્યો છોડાય એવું નથી. ઇમામ હસન છે, ઇમામ હુસૈન છે, જનાબે અબ્દુલ્લા, જનાબે ઝૈનબના શૌહર, જનાબે ઝૈનબના શૌહર, જનાબે અબ્દુલ્લા, ત્રણે બેઠા છે. કઝિન્સ છે આમ જોવા જાઓ તો, જનાબે અબ્દુલ્લા અને જનાબે ઇમામ હુસૈન, ઇમામ હસન, આમ કઝિન્સ છે, પણ ઓહદો બરાબર નથી બધા. ઇમામ હસન ઇમામ છે, એ વખતે જમાનાના ઇમામ ઇમામે હસન હતા. ઇમામ હુસૈન પણ ઇમામ છે, એ વખતે એમની ઇમામત નહોતી, કેમ કે ભાઈ હજી જીવતા છે, ઇમામ હસન જીવી રહ્યા છે. જનાબે અબ્દુલ્લા માટે બંને ઇમામ છે, ઇમામ હસન હાલના ઇમામ છે અને ઇમામ હુસૈન થવાવાળા ઇમામ છે. હવે ત્રણે બેઠા છે. એક સાઈલ આવે છે, સવાલ કરે છે, ઇમામ હસન પાસે જાય છે. સૌથી મોટા હતા ઇમામ હસન અલ ઇસ્લામ, ઉંમરમાં પણ મોટા, મરતબામાં પણ મોટા. ઇમામ હસન પાસે જાય છે અને સવાલ કરે છે. ઇમામ હસન એને 500 દિરહમ આપે છે, 500 દિરહમ ઇમામ એને અદા કરે છે. હવે જોયું છે કે ઇમામ હુસૈન પણ બેઠા છે બાજુમાં, એટલે સાઈલ ઇમામે હુસૈન અલ ઇસ્લામ પાસે જાય છે અને ઇમામ હુસૈન અલ ઇસ્લામ પાસે જઈને સવાલ કરે છે. હા, ઇમામ હુસૈન જ્યારે સવાલ કરે છે, આપણા ત્યાં આવું થાય તો મારા પાસે લે ને પછી આમના પાસે આવે તો હું શું કહું? જો તો બધા પાસે માંગી છે, બધા પાસે જાય છે. હા, મારા પાસે લઈને આવું કહ્યું કે જો મેં તો આપ્યું છે, હવે આટલું તો આપી દીધું, કેમ આપણે શું કરવા કોઈનો હાથ રોકવાનો? કોઈ સખાવત કરે છે, મેં મારા પાસે જે હતું, મને જે આપવાનું હતું, મેં આપી દીધું, બસ હવે એ જાણે ને એ બધો જાણે, આપણે શું કરવા કોઈના ઓલામાં એનો હાથ રોકવાની જરૂરત છે? સારું છે ને, કોઈ ગરીબ મમ્મીની મદદ થઈ જશે. હવે ઇમામ હસન પાસેથી ઇમામ હુસૈન પાસે આવે છે, ઇમામ હુસૈન પાસે આવે છે, ઇમામ હુસૈન પાસે સવાલ કરે છે. તો ઇમામ હુસૈન અલ ઇસ્લામ એને 490 દિરહમ આપે છે. કારણ શું? આ મોટા છે મારા કરતા, એક લિહાઝ છે, એક રિસ્પેક્ટ છે કે મારો મોટો ભાઈ છે અને આ અત્યારે વખતના ઇમામ છે. ઇમામ હસન અને ઇમામ હુસૈનમાં કંઈ ફરક નહોતો, બંને સખી વાળાના બેટા છે, પણ એક લિહાઝ અને એક રિસ્પેક્ટ શીખવાડી રહ્યા છે ઇમામ આપણને કે જો તમારા સામે જ્યારે મોટાને બુઝુર્ગ હોય તો તમે એની બુઝુર્ગીનો એહતરામ કરો, ખ્યાલ રાખો. પછી આજે તો શું થાય, એક ભાઈ 500 આપે તો બીજો ભાઈ 1000 ગાડી આપે, લે હું એના કરતાં વધારે શીખી છું, એ શું તને આપશે, હું તને 1000 આપું છું. આજે આવું કોમ્પિટિશન છે લોકોને દેખાડવા, લોકોની વાહવાહી માટે. ઇમામ કે જે વાહવાહી એમાં નથી, વાહવાહી સેમાય છે અદબમાં છે. ઇમામ કે છે સરદારી 500 એને આપ્યા, એને નીચું દેખાડવા હું 1000 આપું તો સરદારી નથી. સરદારી સેમાય છે હું એનો અદબ કરું, એનો રિસ્પેક્ટ કરીશ તો ખુદ બખુદ ખુદા મને સરદારી અદા કરશે. તો ઇમામ જે છે એ 500, ઇમામ હુસૈન 490 આપે છે અને જ્યારે જનાબે અબ્દુલ્લા પાસે જાય છે તો જનાબે અબ્દુલ્લા એને 480 દિરહમ આપે છે, એમ કહીને કે આ બે ઇમામ છે. ઉમરમાં કદાચ આગળ પાછળ હોય પણ ફઝીલતમાં આ બંને મારા કરતા મોટા છે. તો આ અદબ છે અઝીઝાન મોહતરમ, આપણી શરિયત આપણને અદબ શીખવાડે છે કે હંમેશા મોટાનો લિહાઝ કરો. મોટા ભાઈ બહેન છે, વડીલો છે ઘરમાં, એ લોકોનો લિહાઝ કરો, ક્યારે એ લોકોથી આગળ વધવાની કોશિશ નહીં કરવાની, હું નીકળી જાઉં, મારી વાહવા થઈ જાય, મારી બોલવાલા થઈ જાય, નહીં. હંમેશા જેટલું ચૂકશું ને આપણે, એટલું અલ્લાહ આપણને બલંદ કરશે. અને યાદ રાખજો, વતો ઇઝ્ઝુમન તશા વતો ઝિલ્લુમન તશા. ખુદા કહે છે ઇજ્જત પણ મારા હાથમાં છે અને ઝિલ્લત પણ મારા હાથમાં છે. તું લાખ કોશિશ કર, લાખ દમ પછાડા કર, તારી ઇજ્જત વધારવા માટે લોકોને ગિરાવીને, લોકોને પછાડીને, લોકોની ખરાબ ખરાબ વાતો કરીને તને ઇજ્જત નહીં મળે. તું જેટલું ઝુકીશ, જેટલું અલગથી પેશ આવીશ, જેટલું બીજાનો એહતરામ કરીશ, હું તને બલંદ કરીશ. અલ્લાહની આપેલી ઇજ્જત ક્યારે જાયા નહીં થાય એટલું યાદ રાખજો. ઇન્સાનની આપેલી ઇજ્જત આજે છે ને કાલે નથી. અલ્લાહ જ્યારે ઇજ્જત આપશે ને તો ઇજ્જત હંમેશા હંમેશા બાકી રહેશે. તો બે ચાર વસ્તુ ઇમામે કીધી છે, ઇન્શાલ્લાહ બીજી બે વસ્તુ કાલે મજલિસમાં આપણે જોશું. આજે આપણે શીખ્યા ઇમામ કે જે સરદારી જોતી હોય તો ઇફ્ફતથી કામ લો, એક લિમિટ હોય જિંદગીમાં બધી વસ્તુની. અને બીજું ઇમામ અલ ઇસ્લામ કે જે સરદારી જોતી હોય તો અદબની સાથે જિંદગી જીવો. ઇન્શાલ્લાહ બાકી બે વસ્તુ આપણે કાલે જોશું. આપણે આજે આગળ વધીએ કે આપણું આપણી વાત થઈ રહી છે કે આ દોરમાં આપણા અને આપણી ઓલાદના ઈમાનની સલામતી માટે શું કરીએ. ઘણી બધી વાતો થઈ ચૂકી છે અલ્હમ્દુલિલ્લાહ, અને અમુક પ્રેક્ટિકલ વાતો જ હતી ઘણી બધી, કે પ્રેક્ટિકલી આપણે લાઈફમાં શું કરવું જેનાથી આપણે આપણા ઈમાનને બચાવી શકીએ, આપણા ઓલાદના ઈમાનને બચાવી શકીએ. આજે બહુ અહમતરીન પહેલું, અને એ છે ઈમાનની સલામતી માટે બહુ વધારે દુઆઓનો સહારો, તવસ્સુલનો સહારો. ઘણી વખત તમે જોતા હશો કે અમુક માઓ, અમુક બાપ એટલા બેબસ થઈ જતા હોય છે, બચ્ચો એક ઉંમર પર પહોંચી જાય, સહી તરબિયત ના કરી શક્યા, એ નહોતું, હાલાત નહોતા, મા બાપની જવાનીનો ટાઈમ એવો હતો કે બચ્ચાને ધ્યાન ના આપી શક્યા. ઘણા માઓ સાથે આવું થતું હોય છે, ઘરમાં એટલી ઉલજનો હોય, એક મનો હતું, બસ બચ્ચાઓ આમ જ મોટા થઈ ગયા, સહી તરબિયત ના કરી શક્યા વાલેદે. તો એવા વખતે જ્યારે બચ્ચા એક ઉંમર પર પહોંચી જાય, 15 વર્ષ 17 વર્ષ 20 વર્ષ 25 વર્ષના બચ્ચા છે, માં જોવે છે કે લોકોના ઈમાન એટલા મજબૂત નથી, બચ્ચાના, મારા બચ્ચાના ઈમાન કમજોર છે. આવા વખતે માં સમજાવે પણ જોતી હોય કે બહુ અસર નથી થતી મારી વાતની મારી ઓલાદ પર. આવા વખતે જ્યારે માં બચ્ચાને કંઈ ના કહી શકે તો શું કરશે? તવસ્સુલ કરશે. હું તમને એક એટલો ખૂબસૂરત વાક્યો છે બતાવીશ કે તવસ્સુલ કેટલો મોટો અસર લઈને આવે છે જિંદગીમાં. પણ પહેલાં તમને એક તોહફો આપી સાચું, આજે મને બહુ મન થયું કે હું તમને એક ગિફ્ટ આપું. આપું કોઈ વસ્તુ નહીં આપી શકે ગિફ્ટમાં, હું તમને એક રૂહાની તોહફો છે. ઇન્શાલ્લાહ દરેકમાં આવી રૂહાની તોહફા પર અમલ કરીને પોતાના બચ્ચાની જિંદગીને બહેતર બનાવી શકશે. દરેક ઉંમરની માં માટે છે આ. મારું બચ્ચું 5 નો, એવું નહીં કે મારું બચ્ચું રસ્તાથી ભટકી ગયું છે તો જ મારે આ કરવાનું છે, નહીં, દરેક ઉંમરના બચ્ચા માટે માં કરશે આ. 5 વર્ષનું છે, તરબિયત થઈ રહી છે એની, હું સારી તરબિયતની કોશિશ કરી રહી છું તો પણ હું આ કરીશ. 10 વર્ષનું બચ્ચું, 15 વર્ષનું, 20 વર્ષનું, 25, ભલે બહુ ડાયા છે મારા બચ્ચા, 25 વર્ષના છે પણ ડાયા છે મારા બચ્ચા, ઈમાન મજબૂત છે તે છતાં કોશિશ અને દુઆ સાથે રાખવાની હંમેશા. 25 વર્ષના ઓલાદ છે, 50 વર્ષના મારા બચ્ચા થઈ ગયા છે, ઘણી માં હોય ને કે જેના દીકરા 50 વર્ષની ઉંમર પર પહોંચી ગયા છે, તો પણ માં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ કરી શકે છે. આ એક નમાઝ છે, નમાઝે હિદાયતે ઓલાદ કહેવાય છે આ નમાઝને. આ નમાઝ આપણા બહુ જ મોટા અલીબેદીન સાદિક હસન સાહેબ બતાવે છે. સાદિક હસન સાહેબને કોણ નથી ઓળખતું? મૌલાના સાદિક હસન બધા ઓળખે છે. એમણે આ નમાઝ બતાવી છે, કહે છે કે માં અથવા બાપ આ નમાઝને દરરોજ પઢે. હવે તરીકો શું છે? આ નમાઝનો બહુ આસાન છે, 2 જ રકાત નમાઝ પઢવાની છે. દિવસમાં કોઈ પણ ટાઈમે આ નમાઝ તમે પઢી શકો છો. નમાઝમાં 1 રકાતમાં સૂરે અલહમ્દ પઢે અને સૂરે ઇબ્રાહીમની આયત નંબર 40, સૂરે ઇબ્રાહીમ તમે ચેક કરજો કુરાનમાં, એની આયત નંબર 40-10 વખત પડશે. એ તમને કીધું મુસ્તહબ નમાઝમાં આપણે કિતાબ લઈને સૂરો પડી શકીએ છીએ, મોબાઈલની અંદર આપણે જોઈને સૂરો પડી શકીએ છીએ. હવે અગર સૂરે ઇબ્રાહીમની આયત નંબર 40 તમે શું કરશો, તમે સૂરે ઇબ્રાહીમ નીકાળશો કુરાનમાં મોબાઈલની અંદર અને એક સ્ક્રીનશોટ ફક્ત એક આયતનો લઈ લેજો. સૂરે ઇબ્રાહીમ આયત નંબર 40 સ્ક્રીનશોટ, સમજો છો? હા, એ 40 નંબરની આયતનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર? એટલે તમને વાર અઘડી આખો સૂરો ગોતી ગોતીને પાછું 40 નંબર પર ના આવવું પડે, ઓલું આપણા પાસે સેવ થઈ ગયું. પહેલી રકાતમાં સૂરે અલહમ્દ પડો, એના પછી 10 વખત સૂરે ઇબ્રાહીમ આયત નંબર 40 પડવાની, 10 times 10 વખત પડવાની છે. એ જ આયતને આપણે 10 વખત દોહરાવવાની છે. બીજી રકાતમાં સૂરે અલહમ્દ પછી સૂરે ફુરકાનની આયત નંબર 74 10 વખત. સૂરે ફુરકાન આયત નંબર 74. હવે 74ને શું બોલાય મને નથી આવડતું, હવે જેને આવડતું એ પ્લીઝ બધાને ટ્રાન્સલેટ કરી દે. 74 એટલે શું, સમજી ગયા? ઓકે, બસ મારું કામ થઈ ગયું. સૂરે ફુરકાન આયત નંબર 74 એને 10 વખત રિપીટ કરવાની બીજી રકાતમાં. સેમ સૂરે ફુરકાન નીકાળજો, 74 નંબરની આયત નીકાળજો, સ્ક્રીનશોટ લઈ લો અને તમારા મોબાઈલમાં રહેવા દો. જ્યારે પણ તમારે નમાઝ પડવાની છે તમારે મોબાઈલની અંદરથી બંને આયત 10-10 વખત બંને રકાતમાં પડી દેવાની. શું થશે આનાથી? હવે જો એ પહેલાં કહી દઉં કે એનો કોઈ ટાઈમ નથી, તમે આખા દિવસમાં ગમે ત્યારે આ નમાઝ પડી શકો છો. દરરોજ પડો, સવારની નમાઝ પછી તમારા પાસે ટાઈમ છે તો સવારની નમાઝ પછી પડો, કોપીએ ઝોહર પછી આપણને ટાઈમ મળ્યો તો આજે ઝોહર પછી પડી, ક્યારેક નમાઝ શબમાં યાદ આવ્યું તો નમાઝ શબમાં પડી લીધું, ડિપેન્ડ્સ તમારા પાસે જ્યારે ટાઈમ છે. ફાયદો શું છે? નમાઝનું નામ જ છે નમાઝ હિદાયતે ઓલાદ, આપણી ઓલાદને હિદાયત મળશે આ નમાઝથી ઇન્શાઅલ્લાહ. ખુદા ના ખાસ્તા કોઈની ઓલાદ રાહે રાસ્ત પર નથી તો ખુદા મદદ કરશે એ ઓલાદને રાહે રાસ્ત પર પાછું લાવવા માટે. મા તરફથી એક દુઆ હશે આ નમાઝના તોર પર, અને ઓલાદ રાહે રાસ્ત પર છે તો ખુદા એને બાકી રાખશે, એનું ઈમાન સાબિત કદમ રાખશે. અને જે બચ્ચા નાના છે મોટા થઈ રહ્યા છે ઇન્શાઅલ્લાહ પરવરદિગાર એની કલ્બમાં એની રૂહમાં એટલી ઈમાનની તાજગી આપશે કે જેમ જેમ મોટા થશે એમ એમ માની આ નમાઝની બરકતથી એના ઈમાન મજબૂત થતા જશે. તો ઇન્શાઅલ્લાહ આ નમાઝ છે મારા તરફથી તોહફો છે તમને, એને પડજો, દરેકમાં પડે અને પોતાની ઓલાદના ઈમાન માટેની આ કોશિશ હશે, આપણા તરફથી દુઆ હશે. પરવરદિગારે આલમ આની થકી આપણા બચ્ચાઓના ઈમાનને મજબૂત કરશે. તો આ તવસ્સુલ છે એક આપણા તરફથી, ખાસ કરીને નમાઝ તો મેં કીધી પણ હંમેશા હર દુઆમાં જો માં જ્યારે દુઆ માટે હાથ ઉપાડતી હોય ને તો માં પોતાની માટે નથી માંગતી, ઘણી વખત બધી માઓ બેઠેલી છે બરાબર, હું પણ એક માં છું એટલે મને ખબર છે માના દિલની કેફિયત શું હોય. આપણે જ્યારે હાથ ઉપાડીએ તો આપણે ભૂલી ગયા હોય કે મારો પગ દુખે છે મારે એ દુઆ માંગવાની હતી, આપણે ભૂલી ગયા હોય કે ભાઈ મને આજે ચક્કર આવે છે તો મારે એ માંગવાનું હતું, આપણને એ યાદ રહે કે મારા દીકરાને ત્યાં ઓલાદ જોવે છે તો ખુદા મારા દીકરાને ઓલાદ દેજે, પરવરદિગાર મારા દીકરાને જોબ જોવે છે ને જોબ મળી જાય, મારો દીકરો ભણી ભણીને આગળ વધે, મારી દીકરીની સારી જગ્યાએ શાદી થઈ જાય, એ બધી દુઆ આપણને યાદ હોય. આપણી દુઆ આપણે ભૂલી જતા હોઈએ ઘણી વખત, અરીઝો લખવા બેસીએ ને તો આપણે એ જ દુઆ હોય બધી, આપણી દુઆ આપણે કદાચ ભૂલી ગયા હોય, અરીઝો નાખ્યા પછી યાદ આવે કે આ ઇમામ પાસે તો મારું પણ માંગવાનું હતું, એ તો રહી ગયું, કઈ નહીં ઇમામ જાણે છે આપણા દિલની વાત. હા, પણ ઓલાદ માટે હંમેશામાં દુઆઓ ઘડતી હોય, તો એ દુઆમાં જ્યારે તમે દુનિયાવી વસ્તુ માંગો છો અલ્લાહ પાસે કે ખુદા ઘર દે મારી ઓલાદને, પરવરદિગાર શાદી થઈ જાય એના ત્યાં ઓલાદ થઈ જાય એનો એના ઘર બની જાય એનું ભણવાનું સારું, એમાં એક દુઆ જરૂર માંગો કે પરવરદિગાર મારો મારી ઓલાદ રાહે રાસ્ત પર બાકી રહે. આ દુઆ ના ભૂલજો ક્યારે પણ, જ્યારે પણ હાથ ઉપાડો, ભલે તમારા બચ્ચા 2 વર્ષના છે, ભલે તમે હામેલા છો પછી બચ્ચું દુનિયામાં પણ નથી આવ્યું, એનાથી પણ આગળ તમારી શાદી થઈ છે હજી તો તમે બચ્ચાની પ્લાનિંગ પણ નથી કરી, ત્યારથી દુઆ માંગો. કરશો તો ખરી ને, એક વર્ષ પછી બે વર્ષ પછી હંમેશા દુઆ કંઈ પણ કામની મોર કરવાની પહેલાં કરવાની એડવાન્સમાં કરવાની બધું પતી જાય પછી દુઆ માંગો અસર કરશે પણ એનો અસર અલગ હશે અને જે દુઆ એડવાન્સમાં માંગી હશે પહેલેથી માંગી હશે એનો અસર અલગ જ હશે એક્ઝામ આપી દઉં પેપર લખી લીધું પેપર દઈ દીધું પછી દુઆ કરું ખુદા સારું રિઝલ્ટ આવે સારું રિઝલ્ટ આવે સારું આવશે કદાચ આવી જાય કદાચ એની કરતાં પહેલાં દુઆ માંગી હોત એ ખુદા મહેનત સારી કરવું ભણવા ભણવું સારું સારી યાદાશ આપ ખુદા તો એનો અસર અલગ હોય દુઆની સાથે તમે કોશિશ કરી હોત તો એનો અસર અલગ દેખાય તો હંમેશા આપણે પરણી જઈએ પછી તરત જ આપણી ઓલાદ માટે દુઆ કરવા માંગવાની કે પરવરદિગાર એને ઈમાન સાબિત કદમ રહે એનું ઈમાન મજબૂત રહે અહેલ બૈતની મોહબ્બતના દિલમાં રહે પરવરદિગાર આપણે એક આખી મજલિસ થઈ ગઈ કે અહેલ બૈતની મોહબ્બત જેટલી વધારે હશે એટલું ઈમાન શું થશે મજબૂત થતું જશે એક એવો ખૂબસૂરત વાક્ય છે કે જો મા બાપની દુઆ ઓલાદની જિંદગી કેવી બદલી નાખે છે ક્યારે પણ માયુસ ના થજો ક્યારે પણ નહીં દુઆમાં બહુ મોટી તાકાત છે અદુઆ અસલહુલ મુમિન એટલે શું દુઆ મુમિનનું હથિયાર છે હથિયાર એટલે શું હથિયાર એટલે વેપન ઇન્સાનને પોતાની જાન બચાવવા માટે આ હથિયાર કામ લાગે છે એનો મતલબ શું ખુદા કહે છે કે આ દુઆ તને બચાવશે જ્યારે તારી જાન પર આવી જશે ને તો આ દુઆ જ તારો સહારો બનશે અને મારું આ માનવું છે ખબર નહીં કેટલું ઓલું છે પણ મારું એવું માનવું છે કે જિંદગી છે ને પૈસાથી શહરતથી અથવા ડોક્ટર્સથી કે દવાઓથી નથી ચાલતી દુઆઓથી ચાલે છે ઘણી વખત આપણે જોઈએ છે દવાઓ એક તરફ રહી ગઈ પૈસો એક તરફ રહી ગયો કોશિશો એક તરફ રહી ગઈ દુઆ કામ તો મા અને એમાં બી મા બાપની દુઆ બહુ મોટું કામ કરી જાય છે હંમેશા પોતાના બચ્ચાના ઈમાનની સલામતી માટે અલ્લાહ પાસે દુઆ કરો તવસ્સુલ કરો અહેલ બૈતનો વાસ્તો આપીને દુઆ કરો શહેરે ઈરાનનો આ વાક્યો છે આ બિલકુલ સાચો વાક્યો છે રિયલ સ્ટોરી તહેરાનની અંદર એક પૈસા બહુ જ પૈસાવાળો માણસ રહેતો હતો બહુ નાણાવાળો હતો એના પાસે ખૂબ પૈસો હતો બહુ મોટો બિઝનેસમેન હતો એ હવે દીકરો હતો અલ્લાહ એને દીકરો આપ્યો હતો ધીરે ધીરે દીકરો જવાન થવા માંડ્યો મોટો થવા માંડ્યો દીકરો જ્યારે મોટો થવા લાગ્યો તો હવે એણે શું કર્યું એના દીકરાને પોતાનો બિઝનેસ શીખવાડવા માંડ્યો બાપ હોય બિઝનેસ શીખવાડે એક ઉંમર પર બચ્ચું પહોંચે પછી હવે એ બચ્ચાને બિઝનેસ શીખવાડે છે અને એ માણસ એટલો પૈસાવાળો હતો કે એનો બિઝનેસ લગભગ દુનિયાના મોટા મોટા કન્ટ્રીઝમાં એનો બિઝનેસ જે છે ફેલાયો હતો યુરોપમાં અને યુએસમાં અને ખબર નહીં મોટી મોટી કન્ટ્રીઝ જેટલી હતી બધામાં એ અવારનવાર સફર કરતો પોતાના બિઝનેસના કામથી જ્યારે દીકરો જવાન થયો તો દીકરાને પણ પોતાની સાથે લઈને જતો હતો બિઝનેસ ટૂર પર કે દીકરાને બી બતાવું કે ક્યાં ક્યાં આપણો બિઝનેસ છે કેવી રીતે બિઝનેસ કરાય અહીંયા કેમ થાય છે બધું ખૂબ ફર્યો દીકરો પણ બાપની સાથે ઘણા બધા કન્ટ્રીઝમાં ફર્યો અને બિઝનેસ શીખી રહ્યો છે હવે એ બાપને મહેસૂસ થાય છે કે હવે અલ્લાહના કરમથી બધું જ છે પૈસો છે ઘર છે ઇજ્જત છે શહરત છે હવે સમય થઈ ગયો છે કે દીકરાને પરણાવી દો એક ઉંમર પર પહોંચે પછી વાલદેને હોય ને કે બસ હવે સેટલ થઈ ગયા બચાવ તો હવે બચાવ જે છે એ પરણી જાય બાપ પોતાના દિલની વાત પોતાના દીકરાને કરે છે બેટા બિઝનેસ છે બધું જ છે અલ્લાહના તરફથી આપણા પાસે હવે તું શાદી કરી લે વિવાહ કરી લે દીકરો કે છે ઓકે કબૂલ છે હું વિવાહ કરવા તૈયાર છું પણ એક શરત અરે એક શરત છે બાપને તો એમ કે મારો દીકરો કોઈ બી વસ્તુ માંગશે હું આપી દઈશ મારા પાસે એટલો પૈસો છે પણ મેં કીધું ને બધે પૈસો કામ નથી લાગતો અમુક જગ્યાએ દુઆ કામ લાગે છે બાપને તો એમ હતું કે મારો બેટો જે શર્ત કરાવશે હું બધી શર્ત પૂરી કરી શકીશ એની બાપ તો બહુ ખુશ થઈ ગયો ઠીક છે બેટા બોલ કઈ શર્ત કબૂલ છે તુજે કઈસી હું કરીશ, જે બાબા હું શાદી કરીશ પણ હું યુરોપની છોકરી સાથે શાદી કરીશ, મને ઈરાનની છોકરી સાથે શાદી નથી કરી. ઘણી વખતે જવાનો આવીને લપસી જતા હોય છે, અમુક વખતે એવી શેતાનીય સવાર થઈ જાય છે. હાલાકે તમે જોયું હશે ઈરાનની પણ માશાલ્લાહ બહુ ખૂબસૂરત હોય છે ત્યાંના પણ રહેવાવાળા, પણ એક વેસ્ટર્નાઇઝ કલ્ચર, મેં કીધું હતું ને પહેલાં કે આપણા બચ્ચાના દિમાગ પર આ જે વેસ્ટર્નાઇઝ કલ્ચરનું જે ઓલું સવાર થઈ ગયું છે, અહીંયા જ નહીં કરવું યુરોપથી છોકરી નહીં. હવે બાપ પરેશાન, બાપ નહીં કરતું, ભલે પૈસાવાળો હતો પણ નહીં કરતું. બાપે કીધું કે યુરોપની છોકરી સાથે શાદી કરું, ખબર નહીં કેવા કલ્ચરમાં પડેલી હોય, કેવા માહોલમાં બનેલી હોય, ના યુરોપવાળાને આપણે એવું ઓળખીએ છીએ, ના આપણને કંઈ ખબર છે એ લોકોના ઈમાન શું હશે, કેવી પરવરિશ હોય, ક્યાંથી લાવશું એવી છોકરી. બહુ પરેશાન, બહુ પરેશાન, શું કરું. હવે આ એવી વસ્તુ કે બાપ કે તું બી કોને કે આના માટે, કોણે એને રસ્તો બતાવે. હવે એને થયું કે મારા પાસે હવે કોઈ રસ્તો નથી, શીખે છે કે હું તવસ્સુલનો સહારો, ઈમાનથી કહું, મારા પાસે બીજું કોઈ નથી કે જેને હું મારી મૂંઝવણ કહી શકું, મારા ઈમાનથી કહું. બસ તવસ્સુલ કરે છે, તવસ્સુલ કરે છે. બસ એને એને ખબર નહીં, મનમાં એમ થાય છે કે હું શહેરે ઈરાનમાં રહું છું, તો જે આ શહેરના બાદશાહ છે ઇમામ રઝા, કે હું એમને જ ના કહું ઇમામ રઝા અમારા શહેરના બાદશાહ છે, એ ચાહશે તો મારી પરેશાનીને દૂર કરી નાખશે ઇમામ. બસ એ બાપ ઉઠતા બેસતા ચાલતા ફરતા તવસ્સુલ કરે છે. આપણી જિંદગીમાં બી આવા મરહલા આવી શકે છે ક્યારેક કે મા બાપ પરેશાન થઈ જાય છે ઘણી વખતે બચ્ચાઓની આવી માંગણી જોઈને. બચ્ચા નાદાન હોય છે અમુક એજ પર, એ લોકોને જ્યારે વેસ્ટર્નાઇઝ કલ્ચરનો શોખ હોય તો સમજતા નથી કે આના પરિણામ શું આવી શકે, આનું રિઝલ્ટ શું આવી શકે છે. એને બહુ વ્યાધી હતી કે મારા દીકરા સાથે આવી કોઈ દીકરીની શાદી થઈ જાય તો મારી નસ્લનું શું થશે. હું તો ઈચ્છું છું કે મારી નસ્લ ઇમામને કામ આવે એવી બને. ખબર નહીં આવી છોકરી જે યુરોપમાં ભણેલી પડેલી યુરોપની રહેવાવાળી એવી છોકરી, ખબર નથી એવા એવા એના સંસ્કાર, એવી પરવરિશ મળી હોય ના મળી હોય. બહુ એની ફિકર હતી. બસ એમાં મેં રજાથી તવસ્સુલ કરે છે, ઉઠતા બેસતા ચાલતા ફરતા. હવે જો તવસ્સુલનો નથી જો ક્યારે પણ માં માયુસ ના થાય, કોઈ વખતે માયુસ ના થજો. ગમે તેટલી પહાડ જેવી મુસીબત બી આવે તો એ યકીન રાખજો કે આ પહાડને હટાવવાની તાકાત આપણા ઇમામમાં છે. યકીન રાખજો, દુનિયામાં કોઈ નહીં કરી શકે આ પહાડ જેવી મુસીબતનો હલ, મારા માટે કોઈ નહીં લાવી શકે સિવાય મારા જમાનાના ઇમામ. પોતાના ઇમામથી માંગો તવસ્સુલ, કોઈ પણ ઇમામને તમે કહો, જમાનાના ઇમામને કહો, કોઈ બીજા ઇમામને, બધા ઇમામ એક છે. હવે બાપ તવસ્સુલ કરે છે. એક દિવસ પોતે તહેરાન રહેતો હતો, એનો એક દોસ્ત મશહદમાં રહેતો હતો. ઇમામ રઝાના જ્યાં હરામ છે મશહદમાં ત્યાં એનો દોસ્ત રહેતો હતો, આ બિઝનેસમેનનો દોસ્ત. એના દોસ્તનો ફોન આવે છે કે બહુ ખુશ છે, કે છે કે તને એક બહુ સારી વાત ખુશખબરી દેવા માટે ફોન કર્યો છે દોસ્ત, કે મને મેં ઘણા ટાઈમથી ઇમામ રઝા અલ ઇસ્લામના ખાદિમો માટેનું નામ લખાવ્યું. તમને ખબર છે ઇમામના હરમમાં જે ખાદિમો હોય છે એ કંઈ એમ ના વિચારો કે કોઈ ગરીબ લોકોને લઈ આવે છે ને પૈસાથી બધા ખિદમત કરતા હોય છે, હશે એવા, પણ બહુ ઓછા. ઇમામના હરમમાં, દરેક ઇમામના હરમમાં જે ખિદમત કરવાવાળા હોય છે, કોઈ ડૉક્ટર હોય છે, કોઈ એન્જિનિયર હોય છે, કોઈ મોટા મોટા બિઝનેસમેન હોય છે, એ લોકો કેટલાય ટાઈમથી નામ લખાવીને રાખે કે અમને ઇમામના ઝાહેરની ખિદમતનો મોકો આપવામાં આવે. પછી જ્યારે એ લોકોનો નંબર આવે તો એ લોકોને કહેવામાં આવે કે તમને એક દિવસ માટે, બે દિવસ માટે, જે ટાઈમ હોય એ પ્રમાણે, બે કલાક માટે, ચાર કલાક માટે તમને આ શરફ મળ્યો છે કે તમે ઇમામના ઝાહેરોની કે ઇમામના હરમની સફાઈ કરવા માટે યા ખિદમત કરવા માટે તમને બોલાવ્યા છે. દોસ્ત ફોન કરે છે કે જો હું તને ખુશખબરી આપવા માટે ફોન કર્યો છે કે મને ફલાણી તારીખના ઇમામ રઝા અલ ઇસ્લામના હરમની ઝરીની અંદર સફાઈ કરવાનો મોકો મળી ગયો છે. ઝરીની અંદર સમજો છો ને, જે ઝરી હોય, આપણે જે ઝિયારત કરતા હોય ઝરી હોય, ઝરીની અંદર પણ ઇમામની કબર, તહેખાના સુધી ઇમામની કબર હોય, જે મને ઇમામની કબર પાસે જે ઝરીની અંદર કબર છે ત્યાં મને સફાઈનો મોકો મળ્યો છે, તો આ બહુ ખુશ થાય છે. દોસ્ત છે, એકદમ એના મગજમાં ખ્યાલ આવે છે, એ કહે છે કે એવું થઈ શકે કે તું ઇંતઝામિયાને વાત કર કે મને મારા એક દોસ્તને અને એના દીકરાને પણ સાથે લાવવું છે સફાઈ માટે, ભલે તું ઝરીની અંદર કામ કરજે, અમે ઝરીની બહાર ઊભા રહીને બહાર કંઈ કરી શકીએ ઇમામની ઝરી માટે, એમની સફાઈ માટે. એ જે ઠીક છે, હું વાત કરીને તને કહું છું. ઓલો દોસ્ત થોડા દિવસમાં ફોન કરે છે કે ઠીક છે, તને પણ રજા મળી ગઈ છે મારા સાથે, કે તું અને તારો દીકરો આવી શકો છો. આવી ખુશ થઈ ગયો બહુ જ. એટલે બેનનો ચાવવા વાળો હતો, પોતાના દીકરાને લે છે અને મશહર જાય છે, જે તારીખના એ લોકોને બોલાવવામાં આવ્યા હતા. હવે ઓલો જે દોસ્ત છે એ ઝરીની અંદર સફાઈ કરી રહ્યો છે, અને આ બાપ અને દીકરા બંને બહાર સફાઈ કરી રહ્યા છે, જે પણ એમને કરવાનું હતું. સફાઈ કરતા કરતા દોરાને સફાઈ, આ બિઝનેસમેન જે તહેરાનનો હતો, એના મગજમાં ખ્યાલ આવે છે કે મારો દોસ્ત ઇમામની કબર પાસે છે અત્યારે, તો કેમ ના હું કબરની માટી એને કહું કે મને થોડી તબરુકત કબરની માટી આપ ઇમામ રઝાના કબરની. એટલે એણે ઝરીમાંથી પોતાના દોસ્તને કીધું કે ભાઈ તું અંદર છે તો ઇમામની કબર પાસે છે, થઈ શકે એવું કે મને થોડીક માટી ઇમામના કબરની તબરુકત મળી જાય? જે સારું, હું પૂછીને તને આપું છું. પૂછે છે તો કે હા વાંધો નથી, તમે લઈ શકો છો ઇમામના કબરની થોડી માટી. હવે તમે જોયું છે ને આ ઝરી છે, આવી જ ઝરી હોય છે ત્યાં પણ, આવા હોલ હોય છે નાના નાના. ઓલો દોસ્ત અંદરથી માટી આપવા ઈચ્છે છે પણ નથી આપી શકતો. હવે કેમ અપાય, માટી કેવી રીતે જાય આવા હોલમાંથી? તો એ આપવા માંગે છે પણ ઓલા દોસ્તને માટી નથી પહોંચી શકતી, એટલે એ નજર કરે છે. તો ઇમામની કબર પાસે પેપર હોય છે, એમાં એ માટી ભરે છે અને એ પેપરને ફોલ્ડ કરીને ઝરીમાંથી પોતાના તહેરાના દોસ્તને પેપર આપી દે છે, જેની અંદર માટી છે ઇમામ રઝાના હરમની. બહુ ખુશ થાય છે, સફાઈ પતી ગઈ, પોતે ઘરે આવી જાય છે પોતાના દીકરાને લઈને તહેરાન. હવે એ જે માટી લાવ્યો હતો ઇમામ રઝાના હરમની, એના કબરની, એ પોતાના દીકરાને બોલાવીને કહે છે કે આપણા ત્યાં જે મેમ્બર છે આપણા ઘરમાં, ઝરી છે, એમાં આ માટીને તું મૂકી દે, સંભાળીને કોઈ જગ્યાએ કોઈ વસ્તુમાં બરાબર રાખીને આ પેકેટમાંથી નીકાળીને બરાબર સંભાળીને મૂકી દેજે. હવે બાપ આપે છે, થોડી વાર થાય છે દીકરો આપે છે, આવીને કહે છે બાબા આપણે તહેરાન જવાનું છે. જે દીકરા હજી તો મશહદ જવું છે મારે, બાપ કહે છે કે બેટા હજી હમણાં તો આપણે આવ્યા મશહદથી, ઇમામ રઝાની ઝરી પર હતા, આપણે સફાઈ કરીને આવ્યા, અને તું એમ કહે છે કે મારે મશહદ જવું છે? કહે છે હા બાબા. કે જે કારણ કેમ જવું છે? કે જે બાબા મને મશહદની છોકરીથી લગ્ન કરવા છે, વિવાહ કરવા છે, મને મશહદની છોકરીથી શાદી કરવી છે. બાપ કે છે કે બેટા શું વાત કરે છે તું? કે છે હા બાબા, મને મશહદની છોકરી સાથે શાદી કરવી છે. બાપ કે છે મારી ખુશીનો ઠેકાણો ના રહે, કે હું જે ઈચ્છતો હતો કે મારો દીકરો અહીંયાના આ શહેરની કોઈ છોકરીને પરણે, ઇમામ રઝાનું શહેર છે, આપણા વાળાઓ છે, આપણા એટલે બેંકના ચાવાવાળાઓ છે, ઇમામથી તબસ્સુમ કરતો હતો ને ઇમામે મારા તબસ્સુમનો મને આ નતીજો આપ્યો. હવે બાપ પૂછે છે કે બેટા કોણ છોકરી, શું છોકરી, વાત તો કરતો મને. હવે દીકરો બધી વાત કરે છે કે જે બાબા તમે જ્યારે ઇમામ રઝાના હરમની માટીનું પેકેટ મને આપ્યું, તમે કીધું કે આને સંભાળીને માટીને સરખાઈથી મૂકી દે, મેં જ્યારે પેકેટ ખોલ્યું માટીને મૂકવા માટે, તો હું જોઉં છું કે એ પેપર એક અરીઝો હતો. એટલે પોલા દોસ્તે તો ઉપાડી લીધું ત્યાંથી, ખબર નહીં હોય કે આ કોઈનો લખેલો અરીઝો, આપણે નાખીએ છીએ ને ઇમામની ઝરીની અંદર અરીઝો, કોઈ નાખ્યો હશે અરીઝો, જે બાબા એ અરીઝો હતો. હવે ઘણી વખત થાય ને આપણે કોઈ પેકેટ ખોલીને કંઈ લખેલું હોય તો આપણે તરત મન થાય વાંચવાનું કે આમાં શું લખેલું છે, કંઈ પેપર બી આપણા હાથમાં આવી જાય તો આપણે મન થતું હોય, જે બસ એ અરીઝો હતો તો મને બી મન થયું કે લાવ વાંચું, હવે હું વાંચું. એક છોકરીનો અરીઝો હતો. બાબા એ લખે છે, ઇમામ રઝાને લખી રહી છે કે મોલા હું શહેરે મશહદના ફલાણા કચરા સાફ કરવા વાળાની દીકરી છું. કચરો સાફ કરે ને ગવર્મેન્ટ તરફથી અમુક લોકો હોય કે જેની ડ્યુટી હોય રોડ સાફ કરવાની, સમજો છો ને, બધી ગવર્મેન્ટ તરફથી અમુક એવા હોય કે જે રોડ સાફ કરતા હોય ને, એ લખે છે કે હું ફલાણા નામ સાથે લખ્યું હતું કે મારા બાબા આ છે, ગવર્મેન્ટ તરફથી કચરા સાફ કરે છે રોડ પરના, અને મૌલા કહે કે મારા બાબા આવું કામ કરે છે, અમે બહુ ગરીબ છીએ મૌલા, હું જવાન થઈ ગઈ છું, ખૂબસૂરત છું મૌલા, પણ કેમ કે મારા પાસે પૈસા નથી, મારા બાબા આવું કામ કરે છે તો મૌલા મારી શાદી નથી થઈ રહી. ઇમામ રઝા હું તમારાથી તબસ્સુમ કરું છું કે તમે કોઈ સારો છોકરો જેના સાથે મારી શાદી કરાવી દો મૌલા. હું તમને કહી શકું છું મૌલા કે જે બાબા મેં એનો અરીસો સાંભળ્યો, અરીસો વાંચ્યો, એને ઇમામને કીધું હતું, બાબા કદાચ આ ઇમામની મરજી છે, ઇમામ રઝાની, એણે પણ ઇમામને તવસ્સુલ કર્યું હતું, અને બાબા તમે પણ તવસ્સુલ કરતા હતા, કદાચ ખુદાએ ઇમામે રઝા અલ ઇસ્લામ થકી અમને બંનેને મળાવવા માટે આ બધો ઇંતજામ કર્યો છે. બાબા આપણે જઈશું એના ઘરે, બસ એટલો ખુશ થઈ જાય છે, પોતે પૈસાવાળો છે, એને ફરક નથી કે એ ગરીબ માણસ છે, ઝાડુ વાળવા વાળો છે. નહીં, આપણે આપણા બચ્ચાને રિશ્તા કરતા પહેલાં જોતા હોય ને કેટલા પૈસાવાળા ને કેટલા નાણાંવાળા ને કેટલા બેંક બેલેન્સ, નહીં, આના જો એ જો કે નેક કેટલા છે ઘરવાળા, છોકરો કેટલો નેક છે, નમાઝી કેટલો છે. ચાલો પછી મોકો આવશે ત્યારે આપણે વાત કરશું એના પર. તો બીજું બસ મોલા બાબા ચલો જાય છે, ગવર્મેન્ટમાંથી તપાસ કરે છે કે આ માણસ અહીંયા કામ કરે છે જે કચરા વાળે છે એ કોણ છે, એડ્રેસ લે છે, એના ઘરે જાય છે, દરવાજો નોક કરે છે, નાનું એવું ઘર છે, દરવાજો નોક કરે છે, ઓલો દરવાજો ખોલે છે, જોયે છે સૂટ બૂટમાં માલે તુજાર માણસ ઊભો છે કે જે કેમ તમે મારા દરવાજે કેમ આવ્યા છો, વાત કરે છે મને તમારી દીકરી સાથે મારા દીકરાની શાદી કરવી છે, ઓલું કે છે સોરી તમે કોઈ ગલતીથી તમે કોઈ બીજાના દરવાજે આવી ગયા છો, હું તો બહુ ગરીબ છું, તમે તો બહુ પૈસાવાળા લાગો છો, કે છે નહીં આ ઇમામ રઝાએ બધું બંદોબસ્ત કર્યો છે, ઇમામ તરફથી છે આ બધું. બધી વાત કરે છે, છોકરીને બોલાવે છે, છોકરી ઇમામ બધી વાત કરે છે કે હા મેં ઇમામ રઝાએ લખત લખ્યો હતો, અરીઝો લખ્યો હતો. બસ બંને જણા એકબીજા સાથે ઇમામે રઝા અલ ઇસ્લામના શહેરમાં નિકાહ કરે છે, અને એક બાપના તવસ્સુલનો આ નતીજો આવે છે, એક છોકરીના તવસ્સુલનો નતીજો આવે છે કે ઇમામે રઝા આટલી મોટી મુસીબતનો આટલો આસાન હલ બનાવી દે છે. તો મારી માઓ અને મારી બહેનો કોઈ દિવસ ફિકર નહીં કરવાની, ક્યારે પણ માયુસ નહીં થવાની. કોઈ દિવસ આવી ઉલઝન આવે ને જિંદગીમાં ઓલાદ માટે, જો ઇન્સાનની જિંદગીની સૌથી મોટી ખુશી કઈ, ઓલાદની ખુશી, સૌથી મોટી પરેશાની કઈ, ઓલાદની પરેશાની. ક્યારે પણ આવી પરેશાની આવે ને આ વાક્યને યાદ રાખજો, આ વાક્યો યાદ કરીએ જો તમને હિંમત મળશે કે મોલા તમે આટલો આસાન રસ્તો બતાવ્યો એને, બાપને કોઈ મહેનત ના કરવી પડી, સામેથી દીકરો તૈયાર થઈ ગયો. મોલા મોલા તમે પણ મારી ઓલાદ માટે આવો આસાન રસ્તો બનાવજો. ઇમામને કહો, દુનિયાવાળાને કહેવાનો કોઈ ફાયદો નથી. તવસ્સુલ આપણા ઓલાદની ઈમાનની સલામતી માટે બહુ મોટું કામ કરે છે. જે રીતે બિઝનેસમેન ડરતો હતો પોતાના ઓલાદની ઈમાનની સલામતી માટે, એની નસ્લની ઈમાનની સલામતી માટે, એને વ્યાધિ હતી, તમે કોઈ પણ ઇમામથી માંગો, ઇમામ રઝાથી માંગો, ઇમામે મોહમ્મદ તકીથી માંગો, ઇમામે અલી નકીથી માંગો, કોઈ પણ ઇમામથી માંગો, બધા ઇમામ એક સરખા છે. અહેલબેત એટલા કરીમ છે, અહેલબેતે કોઈ દિવસ એ ના જોયું કે અમારા દર પર આવવા વાળા અમને માનવા વાળા છે કે અમને માનવા વાળા નથી. અહેલબેતે હંમેશા હંમેશા દરવાજા પર આવવા વાળાઓની હાજતને પૂરી કરી છે. જે અહેલબેતે દુનિયા વાળા પર આટલા મોટા મોટા અહેસાન કર્યા, એ અહેલબેત સાથે દુનિયા વાળાઓએ કેવો સુલુક કર્યો. કરબલાનો દર્દનાક બનાવ આપણી આંખોની સામે છે, કુફા ને શામના દર્દનાક મંજરો આપણી સામે છે. હા સાદારો, યકીનન મારા મોલા સજ્જાદ માટે આ બહુ મોટો ગમ હતો. ઇમામ સજ્જાદ કહે છે, જ્યારે ઇમામને પૂછવામાં આવ્યું મદીનામાં કે મોલા સજ્જાદ તમારી કમર જવાનીમાં કેમ ચૂકી ગઈ, મોલા તમારા માથાના વાળ કેમ સફેદ થઈ ગયા, સજ્જાદ ફક્ત એટલું જ હતો કે મારા બાબાને હું મુસ્લો કબર ન આપી શક્યો. ખુદા તમારા વાલેદૈનો સાયો તમારા પર બાકી રાખે, પણ ઓલાદ છો ને, બસ વિચારજો, મહેસૂસ કરજો, ઇમામ સજ્જાદના દર્દ ને સાધારો. ખુદા કોઈ દિવસ ઓલાદ ને આવો દિવસ ન દેખાડે જે મારા મૌલા સજ્જાદે જોયો. 11મો મહર્રમ છે, સજ્જાદ કરબલાથી નીકળે છે કુફા જવા, રસ્તામાં એક જગ્યાએ લાવવામાં આવે છે જ્યાં બાપનો લાશો પે ઘુસલો કફન પડ્યો છે. સજ્જાદ તડપી રહ્યા છે, બાબા જવાન બેટાને માફ કરી દેજો, હું જીવતો રહી ગયો અને તમારો લાશો પે ઘુસલો કફન પડ્યો છે. એક સદમો સજ્જાદ ને આ હતો, બીજો સદમો માં બહેનોની બેરદાઈ. અઝાદારો, એક શખ્સ કહે છે મારા મૌલાને મદીનામાં, મૌલા સજ્જાદ અમે સાંભળ્યું તમારા પહેલા જનાબે મુસ્લિમ પણ કુફામાં ઇબને ઝિયાદના દરબારમાં લાવવામાં આવ્યા હતા, પણ જ્યારે મુસ્લિમ આવ્યા હતા મૌલા ઇબને ઝિયાદની આંખોમાં આંખો નાખીને વાત કરી હતી, સર ઉપાડીને છાતી ચોડી કરીને વાત કરી હતી. મૌલા અમે સાંભળ્યું તમે જ્યારે ઇબને ઝિયાદના દરબારમાં આવ્યા તમારું માથું શરમથી તમારું માથું ઝુકેલું હતું. મૌલા એ તો જનાબે મુસ્લિમ હતા, અહલે બૈતના ઘરાનાના હતા, તમે તો ઇમામ છો મૌલા, ફર્ક કેમ હતો? અઝાદારો સાંભળશો મારા મૌલા સજ્જાદ શું કે છે. મારા મૌલા કે છે, એ ભાઈ તે ઇન્સાફ ના કર્યો, જ્યારે મુસ્લિમ દરબારમાં ગયા એકલા હતા, મેં કીધું બેટા કોણ છે? એને કીધું હું જનાબે હબીબ નો દીકરો છું. જનાબે હબીબ કોણ હતા? કુફાના રહેવા વાળા હતા. અચ્છા, મારા મોલા કે છે તું કોના સાથે આવ્યો છે? કે છે મોલા મારી માં આવી છે. ઇમામ સજ્જાદ સાંભળે છે હબીબની સોજ આવી છે. મારા મોલા જાય છે જનાબે ઝૈનબ પાસે, એ ફૂફી અમ્મા હબીબની સોજ આવી છે, એને હબીબનો પુરસો આપો. ફૂફી અમ્મા હું કઈશ મોલા તમને તો કોઈ પુરસો ના આપ્યું. લો સાધારો, હબીબની સોજા પાસે આવે છે, જનાબે ઝૈનબને પુરસો આપે છે, બીબી તમારા ભાઈનો પુરસો, બીબી તમારા ભત્રીજા હબીબની સોજા પુરસો આપે છે. જનાબે ઝૈનબની, જનાબે હબીબની સોજા ને હબીબનો પુરસો આપે છે. અઝાદારો, એટલામાં હબીબનો એક જવાન ફરઝંદ આવે છે બજારમાં, કુફાના બજારમાં આવે છે, જોવે છે નોકે નેઝા પર સરો રાખવામાં આવ્યા છે. જવાન જોવે છે મારા બાબા હબીબનું સર નોકે નેઝા પર છે, ગરમ ખૂન હતું, જવાન હતો. એક વખત આગળ વધે છે, ઈ ઝાલિમ જેના હાથમાં જનાબે હબીબનું સર હતું, ઈ ઝાલિમને જહન્નમ વાસિર કરે છે, બાબાનું સર લઈ લે છે. જ્યારે બાબાનું સર લે છે, જનાબે હબીબનો જવાન કે છે, એ લોકો જેનો વારિસ જીવતો હોય એના બાબાનું સર ઓકે નેઝા પર ના હોય. આ જુમલા મારા ચોથા ઇમામ સાંભળે છે, મારા ચોથા ઇમામ.
لعنة الله على القوم الظالمين. إنا لله وإنا إليه راجعون. پروردگار تمام مظالم نا انتقام مانتے تاری آخری گلچر بقیت اللہ آزم امام زمانہ میں ظہور مانتا جیت فرما پروردگار اے زندگی بتا والی توفیق آپ جنات زمانہ میں امام ہمارا دی راضی تھے جائے تمام مرحومین خاص کر یہ حاضری نے مجلس نا مرحومین بانیاں نے مجلس نا مرحومین بہترین مغفرت کر جی تے میں جوار معصومین میں بہترین جگہ آپ جی پروردگار خداوند عالم خدا یا جس زائرین دیا چھے پروردگار ہے میں روحانی میں جسمانی تندرستی ادا کر چھے تمہیں مقبول زیارت کے ساتھ پوتا وطن پاچھوا وہ نصیب کر چھے ہم نے پڑھ سر ہونے جلد تھی جلد تمام مقدس مزارات کی زیارت میں شرف ادا کر چھے پروردگار جب بیمار حاضرین مجلس میں موجود چھے بانیان مجلس میں اگر کوئی بیمار ہو یعنی پروردگار جب بیمار ہے انہیں دعا مانگنے کے لیے جتنے سر ہونے شفائے کامل عطا کر پروردگار جنہ جنہ دعا میں یاد رکھوان کی لوچ ہمارا ماں باپ ہماری اولاد ہمارا استاد ہمارا پاڑوسی ہمارا رشتہ دار ہمارا سگا باڑا جب نے جو انہیں خوش تھائے چھے جب ہمارا محبت کرے چھے جب نے دعاؤں میں یاد کرے چھے پروردگار اس سر ہوں انہیں حاضری کے مجلس انہیں بانیاں انہیں مجلس کی تمام نیک دینی مرادوں نے پوری کری دے چھے ربنا تقبل منا انک انت السمیع العلیم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين اللهم صل على محمد وعلى محمد وعلى شكر جمعة الحسين.